તારીખ 14/4/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 176 અને 177 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 130.
આત્મા પોતાના સ્વરૂપથી એકત્વ રૂપે છે, એવી સ્વરૂપની એકત્વ સમજવાની ભાવના છે. લાગે કે જંગલમાં મિરાજને એકલા એકલા કેમ ગુમતું હશે, પોતાની દ્રષ્ટિથી વિચારે છે સંસારી દ્રષ્ટિ, એટલે પોતાનું જે પ્રકારનું પરિણમન છે. સામાન્યપણે સંસારમાં માણસને એકલવાયું જીવન ગમતું નથી, અને કોઈ સંસારમાં એકલા રહે, એકલા પડી જાય તો બીજા સંસારીઓ એને દયા કરે છે, એનું જીવન એકલવાયું છે. લૌકિક પ્રકાર છે પરિણામનો, લૌકિક દ્રષ્ટિ છે લોકોની. અલૌકિકપણે એક મુનિરાજનો અહીંયા ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે કે એ દ્રષ્ટિકોણથી કોઈ વિચારે કે જંગલમાં મુનિરાજને એકલા એકલા સુમસામ જંગલમાં, ત્યાં કોઈ માણસો આવતા જતા ન હોય એવી જગ્યામાં મુનિરાજ એકલા રાત્રિ દિવસ કેવી રીતે પસાર કરતા હશે, એકલા એકલા કેમ ગમતું હશે, કોઈ વાત કરનાર ન હોય, સ્વાસ્થ્ય નરમ ગરમ થાય તો કેવો, કોઈ સેવા શુશ્રૂષા કરનાર ન હોય, કોઈ ભાવ પૂછનાર ન હોય કે તમને કેમ છે, એટલું પૂછનાર કોઈ ન હોય, તો શું એ નિરાધાર સ્થિતિ છે? એ વાત ઉઠાવી છે કે અરે ભાઈ, જંગલ વચ્ચે નિરાનંદમાં જીવતા મુનિરાજો તો પરમ સુખી છે, એને કેમ ગમતું હશે એ પ્રશ્ન નથી, એ એકલા પણ પરમ સુખી છે અથવા સૌથી સુખી છે. જે બધા મનુષ્યો મનુષ્યોના ટોળામાં રહે છે, એવા બધા મનુષ્યોથી જંગલમાં રહેનાર મિત્રાગી મુનિરાજ સૌથી સુખી છે, પરમ સુખી એટલે સૌથી સુખી છે, અને તે સુખ છે એ નિરાનંદમાં ઝૂલી રહ્યા છે. અંદર જે અનંત આનંદનો સાગર છે એ ઉછળ્યો છે, અને પર્યાયમાં એના મોજા આનંદની મોજ આવે છે, એમાં મસ્ત છે. કોઈ જગતની દરકાર એમને નથી, જગતની દરકાર નથી, પણ જંગલમાં કોઈ આવે તો એની દરકાર નથી. કોઈના સંઘની તો જરૂર નથી, પણ સૌ કોઈ સંઘ કરવા આવે તો એની દરકાર નથી. ચક્રવર્તી નીકળે એના એની સેના સાથે, એ સામું જોતા નથી. દેવો આવે ઉપરથી, ઇન્દ્રો આવે છે, દેવો વંદન કરવા મુનિરાજ, કાંઈ પોતાના ચૈતન્ય દેવ સાથે સંબંધ છે, એના આનંદ સાથે સંબંધ છે, બાકી કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી. અંદરમાં પોતાનું અસંગ તત્વ સ્પષ્ટપણે અનુભવે છે, અને એ અનુભવની દશા એ અસંગ દશા છે, એમાં કોઈને સંગ કરવાનો ભાવ આવતો નથી. સંગ છોડીને તો જંગલમાં આવ્યા, સંઘમાં હતા એ પહેલા પૂર્વ આયુષના પૂર્વ ભાવ ભાગમાં છોડી દીધો સંઘ. કહે છે કે જંગલની અંદર પરમ સુખી છે, સંઘ કરવો એ એમને પ્રતિકૂળ છે, ખરેખર પોતાના સુખમાં વિઘ્ન ઊભું થાય છે, સંઘ કરવાની વૃત્તિ આવે તો. અસંગ વૃત્તિ એ જંગલમાં રહે છે, જગતના રાગવેશનો ભંગાર ત્યાં નથી, જગતના કાર્યોની ધમાલ ત્યાં નથી, કોઈ આરંભ સમારંભ ત્યાં નથી, અને કોઈ આકુલતા પોતાને નથી. પોતાની શાંતિમાં શાંતિથી સાધન સાધે છે અંદરનું. જગતના રાગદ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી, કોઈ પરવસ્તુ સાથે આત્માનું મિલન જ નથી. અંદરમાં જોવે છે કે પણ ખરેખર સ્વરૂપે કરીને તું એકલો છો. જ્યારે તારું સ્વરૂપ જ એકલા એકલું છે એટલે સર્વથી ભિન્ન છે, પછી સંબંધ રહિત એવા તત્વને સંબંધ બાંધવાનો પ્રકાર સ્વરૂપથી અનુકૂળ નથી, સ્વરૂપની સાથે મેળ ખાતો નથી, અથવા સ્વરૂપની સાથે એ સુસંગતતા ધરાવનાર પરિણામ નથી. જો સ્વરૂપે કરીને પોતે ભિન્ન છે તો સ્વરૂપથી એકલા રહેવું એ જ સ્વરૂપને અનુકૂળ છે. બીજાની સાથેનો સંગ એના એકત્વ સ્વરૂપને અનુકૂળ નથી, કેમ કે આત્મા સદા એકલો જ છે. એકત્વની ભાવનાની ગાથાઓ આવે છે શાસ્ત્રમાં, જીવ એકલો જન્મે છે, મરે છે તો એકલો જ મરે છે, સાતાને ભોગવે છે તો એકલો ભોગવે છે, અસાતાને ભોગવે છે તો એકલો એકલો ભોગવે છે, નિર્વાણને મુક્તિને પ્રાપ્ત થાય તો એકલો પ્રાપ્ત થાય. બધે એકલો જ છે, માને છે કે હું એકલો નથી, એમાં દુઃખ ભોગ કરે છે. જગતના રાગદ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી, કોઈ પરવસ્તુ સાથે આત્માનું મિલન જ નથી, કોઈ મળતી નથી. આત્મા આત્મદ્રવ્યમાં કોઈ ચીજ આવીને મળે છે, કોઈ રજકણ મળે છે કે કોઈ બીજો જીવ એને મળે છે, કોઈ સંયોગો મળે છે, કર્મનો ઉદય મળે છે, નવકર્મનો કાંઈ મળે છે, કાંઈ મળતું નથી. કોઈ પરવસ્તુ સાથે આત્માનું મિલન જ નથી, એટલે પરના સંબંધ વગર આત્મા સ્વયં એકલો પોતે પોતામાં પરમ સુખી છે. આમ સુખ છે એ કોઈ પરવસ્તુના અવલંબનથી નથી, પોતાના સ્વરૂપના અવલંબને ઉત્પન્ન થતું સુખ સ્વયં એકલો આત્મા પોતે અનુભવ કરે છે. મોક્ષ માર્ગમાં સુખનો અનુભવ પોતે કરે છે, નિર્વાણ ધામમાં સિદ્ધાલયમાં પણ સુખનો અનુભવ આત્મા એકલો જ કરે છે. ત્યાં બીજા અનંતા સિદ્ધો છે, માટે અનંતા સિદ્ધોને લીધે સુખ છે એવું કોઈ સિદ્ધાત્માને નથી. કુદરતી બને છે એવું કે બહુ ભાગ તો મૂળ દશામાંથી પછી આગળ નિર્માણની દશા છે, તો પહાડ ઉપર પર્વતની ટોચ ઉપર છેલ્લે ધ્યાનમાં બેસે છે, ત્યારે શ્રેણી માંડે છે. એ પર્વતની ટોચ જ એમ બતાવે છે કે ત્યાં એકલા છે અને ઉપર એકલા જાય છે. અમિત શિખર ના બધા પહાડી ગિરનાર ઉઠી ગયા, ટોચ ઉપરથી ગયા છે, લગભગ બધા એમ હોય છે, કૈલાશ થી ગયા આદિનાથ ભગવાન. પરના સંબંધ વગર આત્મા સ્વયં એકલો પોતે પોતામાં પરમ સુખી છે. અંદરથી સુખ ઉભરાઈને બહાર આવે છે, આત્માનું સુખ આત્માને ક્યાંય બહારથી આવે એવું બનતું નથી, બની શકતું પણ નથી. સુખ અંદર ભર્યું છે તે ઉભરાઈને બહાર આવે છે, તેથી પોતે પરમ સુખી છે. પરના સંબંધથી આત્માને સુખ થાય એવું તેનું સ્વરૂપ નથી, સંયોગો અમુક પ્રકારના હોય તો આત્મા સુખી થાય એવું આત્માનું સ્વરૂપ નથી. દરેક કલ્પના કરે છે કે મને આવો સંયોગ હોય તો સુખ, મને આ પ્રકારે અનુકૂળ હોય તો સુખ, મને આવી અનુકૂળતા હોય તો સુખ, મને આવી અનુકૂળતા હોય તો
છેવટે વિરોધાભાસ છે. પોતે સમય એકલો હોય તો પોતે સુખી છે એમ બધા માને છે. અહીંયા એમ લખે છે પન્ના સમજી આત્માને સુખ થાય
એવું સ્વરૂપ નથી એમ છે. ત્યાં વાક્ય પૂરું નથી થતું. પરના સંબંધથી આત્માને સુખ થાય એવું તેનું સ્વરૂપ નથી. એના સ્વરૂપ થી વિરુદ્ધ માને છે.
સુખ તો બીજામાં છે ને?
નહીં નથી, એ તો કે છે એવું એનું સ્વરૂપ જ નથી. એવું એનું સ્વરૂપ નથી એમ કેવું છે. આત્માનું એવું સ્વરૂપ નથી કે બીજામાંથી એને સુખ આવે ને બીજાથી એને સુખ થાય. એ આત્માના સ્વરૂપની બહારની વાત છે. વસ્તુના સ્વરૂપ બહારની વાત છે. વસ્તુના સ્વરૂપમાં એમ છે જ નહીં એમ કહ્યું.
મારું એમ કેવું થાય પોતાનો સોનો આનંદ થવો
જોઈએ.
હા, સુખ તો પોતાનું માને કરતું કોઈ હોવું જોઈએ.
પણ એ કલ્પના છે, સુખ નથી. સુખની કલ્પના એ ખરેખર
સુખ નથી.
આનંદ પણ આવે છે, આત્મામાંથી સુખ પણ આવે છે. સુખ પણ આત્મામાંથી જ આવે છે. આનંદ આત્મામાંથી આવે છે, સુખ બહારથી આવે એવું કઈ નથી. નહીં, આનંદ પણ આત્મામાંથી આવે અને સુખ પણ આત્મામાંથી જ આવે. આ જીવ આનંદ અને સુખ માટે જે બહાર જવા નાખે છે એને દુઃખ ઉત્પત્તિનું કારણ છે. 15મા વર્ષે શ્રીમદજીએ પદ રચ્યું છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. આ જગતના જીવો જે સુખ પ્રાપ્ત કરવા માટેની પ્રવૃત્તિ કરે છે એમાં એ એના સુખને ટાળે છે. સુખ મળતું નથી પણ ટાળે છે. જરા ધ્યાનમાં લ્યો, લક્ષમાં લ્યો કે આ તો તમે સુખને ટાળવાની પ્રવૃત્તિ. હું હેરાન થાય છે. હેરાન જ થાય છે, એમાં કઈ સુખ મળે એવું. અને વૈજ્ઞાનિક રીતે નક્કી કરે કે કયા પદાર્થમાં સુખ છે. જે સુખના સાધનો કહેવાય છે પ્રસિદ્ધપણે જગતમાં એવા કયા પદાર્થમાં સુખ છે ચાલો નક્કી કરે. તો કોઈ પદાર્થમાં સુખને નક્કી નહીં કરી શકાય. કયા પદાર્થમાં સુખને નક્કી કરશે? કોઈ એમ કે ગળપણમાંથી સુખ થાય છે તો સેકરીન છે એ સાકર કરતા 500 ગણું વધારે બળ્યું છે. ગળપણમાં સુખ કલ્પના કરો તો સાકર કરતા સેકરીનમાં 500 ગણું વધારે મીઠાશ છે. એની અંદર 1000 ગણી મીઠાશ આવે છે. ચપટી જીભ ઉપર મૂકે એટલે કડવું લાગે. કેવું લાગે? ઝેર છે. મીઠું છે કે ઝેર છે? ઝેર છે. એવી વાત છે. એ બધી કલ્પના છે. જેટલા સુખના સાધનો જગતની અંદર પ્રસિદ્ધપણે કહેવાય છે એમાં સુખ જરા પણ નથી. એનાથી સુખ જરા પણ નથી. એમાંથી સુખ જરા પણ નથી. માત્ર એ જૂઠી કલ્પના છે. નથી એને માનવું, એનો અર્થ તો જૂઠું છે. સીધી વાત છે. એટલે કોઈ પર પદાર્થના સંબંધથી સંયોગથી આત્માને સુખ થાય એવું આત્માનું સ્વરૂપ નથી. માને તો એ જૂઠું છે, આચરણ કરે તો એ જૂઠું છે, અને એનાથી સુખ મળે એવું ત્રણ કાળમાં બનવાનું નથી. કોઈને બનતું નથી, કોઈને બનવાનું નથી. સમ્યક દ્રષ્ટિ જીવો પોતાના આવા આત્માને અનુભવે છે. કેવું કે જે સુખથી ભરપૂર છે અને એકત્વરૂપ છે એવા આત્માને અનુભવે છે અને તેને ઉપાદેય જાણે છે. જેને સાચું જ્ઞાન છે, જેને સાચી દ્રષ્ટિ છે, એ તો પોતાના આવા આત્માને, પરથી ભિન્ન એવા આત્માને અનુભવે છે અને પોતાના આત્માને જ ઉપાદેય જાણે છે, એને જ સુખનું કારણ જાણે છે, પોતે જ પોતાની સેવા કરે છે, પોતે જ પોતાને સેવે છે, અન્યની સેવા બંધ કરી દે છે.
બરોબર.
એટલે જેને પરના સંગ વગર ન ગમતું હોય એને આ એવા પ્રકારની એવી યોગ્યતા જેની છે એને આ વાત ખાસ વિચારવા જેવી છે કે જેને બીજાના સંગ વગર ન ગમતું હોય, બે ચાર જણા સાથે હોય તો આનંદ પ્રમુખથી વાતો થાય અને કઈક ભર્યું ભર્યું લાગે, એકલું એકલું ન લાગે, એ પ્રકારની જેને યોગ્યતા હોય એને આ વાત વિચારવા જેવી છે કે ખરેખર આત્માને સુખ આત્માથી છે, આત્મામાંથી છે, એનું એકત્વ સ્વરૂપ છે, એ જ ઉપાદે છે, એ જ ચિંતવા યોગ્ય છે, એ જ આરાધવા યોગ્ય છે. બાકીની જે કલ્પના છે એ બધી કલ્પના સુખને અર્થે છોડી દેવા જેવી છે, ત્યાગ કરવા જેવી છે.
વાસ્તવિક રીતે એવું નહીં થઈ શકે, વાસ્તવિક રીતે એવું નહીં થઈ શકે.
મુનિરાજ જંગલમાં જાય છે ને, વાસ્તવિક પણ છે કે અવાસ્તવિક પણ છે, એટલે તો મુનિરાજની વાત કરે છે. મુનિરાજની જે વાત કરી છે એની વાસ્તવિકતાની વાત કરી છે, કોઈ કલ્પનાની વાત નથી કરી. અહીંયા જીવને કલ્પના છે એટલે એને એ કલ્પનાની અંદર ક્યાંય સુખ પડતું નથી. પહેલા કોઈ માણસ એટલો છે, પછી પરિવાર વધે છે, કાર્ય કરીને ઘણો બહોળો પરિવાર થાય છે, પોતાના મા બાપને એકનો જ દીકરો હોય, લગ્ન કરે, એને દીકરા દીકરી થાય, એના દીકરા દીકરી થાય, એમને જેમ એના પરિવાર વધતો જાય, આ વડલો કહે છે ને, વડલો વધે છે, વંશ વેલો, હે, સુખ વધે છે કે શું વધે છે, ઘડીક આ માંદો, ઘડીક આ માંદો, ફલણમાં આમ, ભેટનું આમ, આને અનુકૂળતા, આને આ પ્રોબ્લેમ ઊભો થયો, આને આ થયું, આને આ થયું, મારું માન્યું એટલે બધી ઉપાધિ, એને જેને મારું માન્યું દુખિયાએ બધી ઉપાધિ, એને થાય કોકને ઉપાધિ, આને થાય કોકને ઉપાધિ, સુખ વધ્યું કે સુખ દુઃખ વધ્યું, ઉપાધિ વધી, એવું છે. કે પહેલા એમ માન્યું હતું કે જો કુટુંબ પરિવાર વધે, પરિવારમાં વૃદ્ધિ થાય તો સુખી ગણાય આપણે, બહુ બોળા કુટુંબ વાળા છે, ગુરુદેવ કહેતા કાઠિયાવાડી ભાષામાં, સહેલું કુટુંબ છે, કે કાંઈક થાય તો બધા આવીને ઉભા રહીએ, કાંઈક મુશ્કેલી ઊભી થાય તો બધા આવીને ઉભા રહીએ, શું કરી દઈએ, એની અસાતા મટાડી દઈએ, એની અસાતા લઈ લઈએ, એના રૂમમાં ભાગ પડાવે, મરણ પથારી હોય તો એને છોડાવે, જમના મોઢામાંથી શું કરે, કેવી રીતે કરે, આવીને ઉભા રહીએ, કઈ કરી શકે, કઈ લઈ શકે નહીં, કઈ દઈ શકે નહીં, આ પરિસ્થિતિ. એટલી બધી કલ્પના છે કે બીજાથી મને સુખ છે, પરાધીન બુદ્ધિથી બીજાના આધારે સુખ લેવાની એક જૂઠી શ્રદ્ધા છે, જૂઠી સમજણ છે, અને એ જૂઠથી દુઃખ વધે છે, જૂઠથી સુખ થાય એવું કદી બનતું નથી. એકત્વ કહીને, સ્વરૂપનું એકત્વ કહીને આધાર આધે બુદ્ધિ છોડાવી છે જીવને, પરની આધાર આધે બુદ્ધિ, પરાધીન બુદ્ધિ છોડાવી છે. લોકો પણ કહે છે કે પરાધીનતામાં સ્વપ્ને સુખ નહીં, બીજું બધું આધાર લેવા માટે મિથ્યા, આધાર લેવા માટે ખોટું, પોતાના આત્માનો આધાર લેવો અને આત્મા સિવાય બીજાનો આધાર લેવા માટે બધું ખોટું ન લેવો કોઈનો આધાર. અને અહીં તો ભગવાન એમ કહે છે કે તું બીજાનો આધાર લેવાની હોશિયારી વૃત્તિને શું કરવા ઈચ્છે છો? જ્યારે અમે તને એમ કહીએ છીએ કે તું અમારા જેવો પરમેશ્વર સ્વરૂપે કરી શકો અને તારે કોઈના હોશિયાળા રહેવાની જરૂર નથી, આમ અમે તને ખાતરી આપીએ છીએ, પછી તું શું કરવા ઈચ્છે છો? પણ ના ના, મને આનો આધાર હોય તો સારો, મને આનો આધાર હોય તો સારો. તારે હોશિયાળા પણ એમ કરવા કરવું જોઈએ? દિનતા શું કરવા તારે દિનતા કરવી જોઈએ? એથી શું તને ફાયદો છે? દિન રહેવાથી કાંઈ તને લાભ છે? એ તો દુઃખમય વૃત્તિ છે, દુઃખરૂપ વૃત્તિ છે દીનતાની. એકત્વ ભાવનાનો 176મો બોલ છે. 177 જ્ઞાન સ્વરૂપ આત્મા છે એવા ગુણ ગુણીના ભેદનો વિકલ્પ આત્માનો અનુભવ કરવા જતાં વચ્ચે આવશે ખરો. અહીંયા કેવા જીવની વાત લીધી છે કે જે જીવ અનુભવને યોગ્ય પૂર્વ તૈયારીમાં આવી ગયો, સમ્યક દર્શન અને સ્વાનુભવને યોગ્ય એવી પૂર્વની જે ભૂમિકા છે એની અંદર આવી ગયો એવા જીવની વાત ચાલે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, હું જ્ઞાન માત્ર છું, એવો જ્ઞાન એનો ગુણ છે, આત્મા ગુણિ નામ પદાર્થ છે એવો વચ્ચે વિચાર વિકલ્પ થશે ખરો. આત્માનો અનુભવ કરવા જતાં તે પહેલાં આવો વિચાર વિકલ્પ આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યક દર્શનમાં અથવા અનુભવમાં નથી, શુદ્ધોપયોગમાં એ વિકલ્પનો આશ્રય નથી. શું કહેવું છે કે જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી પરિણામ અને પરિણામમાં રહેલા રાગ વિકલ્પ સાથેનું એકત્વપણાનું એકમેકપણાનું તન્મયપણાનું એકત્વ બુદ્ધિરૂપ પરિણમન છૂટતું નથી, એટલે સ્વરૂપ સંબંધીનો વિકલ્પ ઉત્પન્ન થાય છે, એ વિકલ્પમાં હુંપણાનો અનુભવ થાય છે. કે આવો વિકલ્પ કર્યો કરનારો હું વિકલ્પનો અનુભવ કરે છે સ્વપણે, ક્યાં સુધી? જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી. જેઓ સમ્યક દર્શન અને શુદ્ધોપયોગની પર્યાયમાં આવ્યો છે ત્યારે એને એ વિકલ્પનો આશ્રય છૂટી જાય છે અને ત્યારે એને ત્રિકાળી શુદ્ધ આત્માનો આશ્રય થાય છે, ત્યારે એને સમ્યક દર્શન અને શુદ્ધ ઉપયોગ થાય છે. ત્યારે પણ એને સમ્યક દર્શનનો આશ્રય નથી, શુદ્ધ ઉપયોગનો આશ્રય નથી કે કોઈ પરિણામનો આશ્રય નથી. મેદન છે ખરું, મેદન તો મિથ્યાત્વ અવસ્થા હો કે સમ્યક્વ અવસ્થા હો, મેદન તો પર્યાયનું છે, એટલે એમાં તો કોઈ બીજો ફરક પડવાનો પ્રશ્ન નથી. આશ્રય બદલે છે, જે પરિણામનો આશ્રય હતો એ સામાન્ય ત્રિકાળી ધ્રુવ અપરિણામી પદનો આશ્રય લે છે ત્યારે એને સમ્યક્ત્વ અને શુદ્ધોપયોગ થાય છે. રાજમલજી આ વિષયને બહુ સારી રીતે કહે છે કે જે શુદ્ધાત્માનો વિકલ્પ ચાલતો હતો કે હું શુદ્ધ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, એવો સ્વરૂપના લક્ષ્યો પરલક્ષ્ય નહીં, જેને સ્વરૂપનું લક્ષ્ય હોય એ અનુભવમાં આવે. સ્વરૂપના લક્ષ્ય જે વિકલ્પ થતો હતો, પણ જ્યાં સુધી સમ્યક દર્શન નહોતું થયું ત્યાં સુધી એ વિકલ્પનો આશ્રય અને એકત્વ છૂટતું નહોતું. જ્યારે સ્વાનુભવ થાય છે ત્યારે હું જ્ઞાન સ્વરૂપ છું એવો વિકલ્પનો આશ્રય વર્તતો હતો અને એમાં જે અનુભવ થતો હતો, વિકલ્પ રૂપે પોતાનો જે અનુભવ થતો હતો, પરમાત્મા સ્વરૂપનો અનુભવ થતા
તે અનુભવ જૂઠો છે એમ લાગે છે. એવો જે વિકલ્પનો અનુભવ છે એ જૂઠો છે એમ લાગતા જે અનુભવ થયો તે અંતે અનુભવ સાચો છે. પહેલી બહુ સારી કરી. માર્મિક વિષય થોડો થાય છે. કોઈને એવો પણ વ્યામો થાય છે કે પર્યાયાર્થિક નિર્ણયનો વિકલ્પ તો કાર્યકારી નથી. શું પર્યાયાર્થિક નિર્ણયનો વિકલ્પ તો કાર્યકારી નથી પણ દ્રવ્યાર્થિક નિર્ણયનો વિકલ્પ કાર્યકારી છે. એને એમ કહે છે કે જેવો વ્યવહારની જૂઠો છે, વ્યવહારની નો વિકલ્પ જેવો જૂઠો છે એનો અનુભવ જેવો જૂઠો છે એવો નિશ્ચય નિર્ણય વિકલ્પ નો અનુભવ પણ એવો જ જૂઠો છે એમ કેવું છે. ભાવાર્થ આમ છે કે વય નય વિરોધ ધ્વંસિની, આનો ભાવાર્થ કરે છે. કેટલા શબ્દોનો? ઉભય નય એટલે બંને નહીં, ચોથો કળશ છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નહીં, વ્યવહાર નય અને નિશ્ચય નહીં, બંને નયનો વિરોધ ધ્વંસ કરનારી વાણી છે. ભગવાનની જીનવાણી છે એ બંને નયનો વિરોધનો નાશ કરનારી છે. તો કે બંને નયનો વિરોધનો નાશ કરવો એવી એક અપેક્ષા છે એને તો એક બાજુ મૂકો. એ તો આગળ પદ્ધતિથી સિદ્ધ કરી શકાય છે કે વસ્તુના સ્વરૂપને વિચારતા બંને વચ્ચે દેખીતો વિરોધ છે તે વિરોધ રહેતો નથી, ઊભો રહેતો નથી. એ તો વસ્તુના સ્વરૂપને વિચારથી સમજવાની વાત થઈ. અહીંયા અધ્યાત્મ પદ્ધતિથી વાત લે છે કે વસ્તુ કેવી છે, કે વસ્તુ તો નિર્વિકલ્પ છે. જે જીવ વચન દ્વારા કહેવામાં આવે છે એવી જે કોઈ ઉપાદેયરૂપ વસ્તુ છે તે વસ્તુ સ્વરૂપે કરેલી નિર્વિકલ્પ છે, અને નહીં તો વિકલ્પ વાળી છે, ભેદ ઉત્પન્ન કરે છે. વાતને કેવી રીતે ઉપાડે છે? તો શુદ્ધ જીવ સ્વરૂપનો જે અનુભવ છે, ભાવાર્થ આમ છે કે બંને નહીં વિકલ્પ છે. શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે, વસ્તુ નિર્વિકલ્પ છે એનો અનુભવ પણ નિર્વિકલ્પ છે. તેથી શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ થતા બંને નહીં વિકલ્પ જૂઠા છે એવો અનુભવ થાય છે. અનુભવ થાય છે કે બંને નહીં વિકલ્પ જૂઠા છે. તો કોઈ એમ છે કે જે આ નહીં વિકલ્પો ચાલ્યા છે એ તો સત્શાસ્ત્રોમાં આગમમાં ચાલ્યા છે. જિનાગમને વિષય વાત છે, જિનાગમમાં તું સિવાય તો નહીં વિકલ્પનો વિષય નથી ચાલ્યો ક્યાંય. તો પછી એને જૂઠા કેમ કહેવાય? તો કે એવા નય વિકલ્પનો સમ્યક દર્શન થયા પહેલા સ્વરૂપે અનુભવ થાય છે એકત્વ બુદ્ધિથી. એવો અનુભવ જૂઠો છે કેમ કે એવો આત્મા નથી, માટે એ અનુભવને જૂઠો કહેવામાં આવ્યો છે એમ કેવું છે. એવો બંને એવો અનુભવ થતા બંને નય વિકલ્પ જૂઠા છે. આગળ પણ
એ વિશે ચાલે છે એવી જ પદ્ધતિથી. આ વિચાર આવે છે ને કે આત્મા નિશ્ચયથી ત્રિકાળ શુદ્ધ છે, અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત ગુણોથી ભરેલો છે. વ્યવહાર નહીથી, પર્યાયથી નહીથી જોવામાં આવે તો આત્માની આત્મા સંસારી છે. મૂળ સ્વરૂપે જોવામાં આવે તો ભવ રહી છે. નિશ્ચયથી નિશ્ચય નહીથી જોવામાં આવે તો ભવ રહી છે. વ્યવહાર નહીથી, પર્યાયથી નહીથી જોવામાં આવે તો અનંત ભવ કરતો આવ્યો છે અને અત્યારે પણ મનુષ્ય ભવમાં છે. તો એવી બે જાતની જુદી જુદી વિરુદ્ધ વાત ચાલી, એક જ પદાર્થને વિશે વિરોધાભાસ ઉભો થયો. એક પૂરથી કહો છો કે વસ્તુ ભવ રહી જ છે, બીજી પૂરથી એમ કહો છો કે અત્યારે એને આ મનુષ્ય ભવ છે. બે વાત સાચી, કઈ વાત સાચી? કે જે તે નહીંથી કહેવામાં આવી એ રીતે જુઓ તો સાચી. અનુભવ કરવા જાવ તો નિર્વિકલ્પ વસ્તુનો નિર્વિકલ્પ અનુભવ છે, એમાં નથી આ વિકલ્પ કે નથી તે વિકલ્પ. તો જ્યારે વિકલ્પ અથવા એવો અનુભવ જૂઠો છે એમ અનુભવ થાય ત્યારે જ અનુભવ થયો છે એમ ગણવું છે. શું એટલે જૂઠો છે કે એવો તો સ્વરૂપ નથી આત્મા. જેવો વિકલ્પ છે એવો આત્માનો સ્વરૂપ છે, કે આત્મા તો સ્વરૂપ કરીને નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ નો વિકલ્પ, એ વિકલ્પ રૂપે પોતાનો અનુભવ, સ્વદ્રવ્ય નો અનુભવ નથી, પરદ્રવ્ય નો અનુભવ, પરભાવ નો અનુભવ છે. પરદ્રવ્ય નો અને પરભાવ નો અનુભવ છે. સ્વદ્રવ્ય નો અને સ્વભાવ નો અનુભવ એમાં નથી. જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ નહીં ધ્રુવ ભેદ ન જોવામાં આવે, શુદ્ધ જીવ વસ્તુ માત્ર ન જોવામાં આવે, પર્યાય અર્થિક નહીં છે. ગુણ પર્યાય માત્ર કે ઉત્પાદ નહીં ધ્રુવ માત્ર જોવામાં આવે તો ગુણ પર્યાયો છે. હવે ઉત્પાદ નહીં ધ્રુવ છે, જીવ વસ્તુ આવી પણ છે, એક નહીં છે બીજા નહીં છે. કે જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ ભેદ દ્રવ ભેદ ન જોવામાં આવે, વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જૂઠા છે. સમસ્ત ભેદ જૂઠા છે આવો અનુભવ તે સમ્યક છે એમ કે છે. જે અનુભવમાં ભેદ વિકલ્પો જૂઠા ભાસે એવો અનુભવ સમ્યક છે એમ લખું. ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. શું કહે છે? ભેદથી વિચારતા, ભેદ બુદ્ધિ કરતા એટલે ભેદથી વિચારતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. વસ્તુ વિચારતા જે આત્મ વિકલ્પ તે પણ જૂઠો છે. શું કહેવું છે? કે જે વસ્તુ નિર્વિકલ્પ છે એનો જે નિર્વિકલ્પ સ્વાનુભવ છે એની આગળ આ વિકલ્પ પણ જૂઠો છે. કે ચેતના ચેતના લક્ષણથી જીવ પોતાને જાણે એવો વિકલ્પ પણ જ્યારે જૂઠો ભાસે ત્યારે સમજવું કે અનુભવ છે, આવો અનુભવ સમ્યક છે. નય નો વિકલ્પ શાંત થાય છે, પ્રમાણનો વિકલ્પ અસ્ત થાય છે, નિક્ષેપ ચક્ર તો ક્યાંયનું ક્યાંય ચાલ્યું જાય છે, તો બીજા ઉદય સંબંધીના રાગ દ્વેષની તો કથા શું કરવી, વાર્તા શું કરવી, એ તો અનુભવ કાળે બહુ દૂર રહે છે, એ તો નજીક આવતા જ નથી, એના ઉપર ભાવાર્થ કરે છે. નયશ્રી અપી નવદયથી નવમ પ્રશ છે, પ્રમાણમ અસ્તમ યતિ ન વિમ નિક્ષેપ ચક્રમ પચિર યાતિ અપરમ કિમ અભિધર્મ, બીજાને તો વાત શું કરવી. જે અનુભવ કરતા પ્રમાણ નય નિક્ષેપ પણ જૂઠા છે, ત્યાં રાગાદી વિકલ્પોની શી કથા શું વાત કરવી. ભાવાર્થ આમ છે કે રાગાદી તો જૂઠા જ છે, સ્વરૂપથી બાહ્ય છે, પરંતુ પ્રમાણ નય નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવ દ્રવ્યના દ્રવ્યગુણ પર્યાય અથવા ઉત્પાદ વૈભવરૂપ ભેદ કરવામાં આવે છે. તે બધા જૂઠા છે. આ બધા જૂઠા થતા જે કઈ વસ્તુનો સ્વાદ કે અનુભવ છે, આ બધા જૂઠા થતા જે કઈ વસ્તુનો સ્વાદ, નિર્વિકલ્પ વસ્તુનો નિર્વિકલ્પ સ્વાદ, તે અનુભવ છે. આને અમને અનુભવ કરે છે, આમ અનુભવ આપવો જોઈએ. અહીંયા તો આગળથી જ્યાં દ્રવ્યગુણ પર્યાયને સમજણ કરે, શાસ્ત્રનું જ્ઞાન કરે, શબ્દ જ્ઞાન થાય, તો એને એમ થાય કે હવે મને બરાબર વસ્તુનું સ્વરૂપનું જ્ઞાન થયું. પહેલા મને આ દ્રવ્યગુણ પર્યાય નહોતા સમજાતા, હવે દ્રવ્યગુણ પર્યાયનો વિષય બરાબર ઘર બેસી ગયો, માટે મને વસ્તુનું જ્ઞાન થયું. એને કે છે ઉભરે, એ બધું જૂઠું છે એમ થતાં જો કોઈ વસ્તુનો સ્વાદ આવે તો એને તું અનુભવ સમજે. અનુભવ આવે ત્યારે તને એ જૂઠા ભાસશે, નહીતર તને અનુભવ નથી થયો એમ માનજે. હવે શું કહે છે કે અનાદિથી તો જીવ અજય હતો, જીવ પોતાના સ્વરૂપથી જાણતો નહોતો, અજ્ઞાની હતો. તે જ્યારે જીવ સત્વની, જીવની સત્તાની પ્રતીતિ એટલે સમ્યક દર્શન આવવી ઈચ્છે, એને ભાવના થાય કે મને મારો સ્વાનુભવ અને મારી શ્રદ્ધા સમ્યક દર્શન આદિ પ્રાપ્ત થાય, ત્યારે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુ સ્વરૂપ સાધવામાં આવે છે. જ્યારે એની જેવી રીતે પ્રતીતિ આવે એને કહી શકતા નથી. જે પોતે ટીકાકાર રાજમલજી છે, બહુ સમર્થ છે અધ્યાત્મની વાતો કરવામાં, છતાં એને કહી શકતા નથી રીતને. એટલે એમ કહે છે કે જ્યારે જીવ સત્વની જેવી રીતે પ્રતીતિ આવે ત્યારે તેવી જ રીતે વસ્તુ સ્વરૂપ સાધવામાં આવે છે. એ પ્રતીતિમાં તો વસ્તુ સાધવામાં આવે છે, જે રીતે સાધવામાં આવે છે તે રીતે વિકલ્પ ગોચર નથી, તો વાણી ગોચર તો હોય કેવી રીતે? કેમ કે એ તો સાધે છે નિર્વિકલ્પ ભાવે, નિર્વિકલ્પ વસ્તુને નિર્વિકલ્પ પરિણામ દ્વારા સાધે છે. જે નિર્વિકલ્પ વસ્તુને નિર્વિકલ્પ પરિણામ વચન અગોચર છે અને વિકલ્પથી પણ અગોચર છે. એટલે એને એટલી એવી રીતે કહે છે કે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુનું સ્વરૂપ સાધવામાં આવે છે. એવું સાધન થતા પહેલા, એ સાધના થતા પહેલા ગુણગુણી જ્ઞાન દ્વારા એનો વિચારો ચાલે છે. બીજો ઉપાય તો કોઈ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલો ભેદ તો આવે જ આવે. એ પહેલા બીજો વિકલ્પમાં બીજો કોઈ વિકલ્પ હોય એવું તો ચાલે નહીં. તેથી વસ્તુ સ્વરૂપને ગુણગુણી ભેદરૂપ વિચારતા પ્રમાણની નિક્ષેપરૂપ વિકલ્પ ઉપજે છે. તે વિકલ્પો પ્રથમ અવસ્થામાં આવે છે, હોય છે, પ્રથમ અવસ્થામાં હોય છે, એ અવસ્થામાં એનો નિષેધ નથી. બરાબર એમ કે છે, માટે તે અવસ્થામાં તે ભલા છે, તો પણ સ્વરૂપ માત્ર અનુભવતા જૂઠા છે. આમ નાખે છે, આ નિષેધ કે જ્યાં નિર્વિકલ્પ વસ્તુનો નિર્વિકલ્પ અનુભવ થયો ત્યારે એને પોતાના પૂર્વના અનુભવને સ્મરણમાં લે, વિચારમાં લે, ઉપયોગમાં ચિંતવે, તો એને ખ્યાલ આવે કે જેવો વિકલ્પ દ્રવિગુણ પર્યાય નો કે ગુણગુણી નો ભેદ નો ઉત્સવ તો એ વિકલ્પમાં હું કોણ થતો હતો ત્યારે વસ્તુનો આશ્રય નહોતો થતો. લક્ષમાં વસ્તુ હતી કે આવી મેરી વિકલ્પ વસ્તુ છે પણ આશ્રય નહોતો થતો. આશ્રય થતો તો વિકલ્પનો વિકલ્પ વસ્તુ અને એ રૂપ અનુભવ થતો હતો પોતાનો એ અનુભવ એવો આત્મા નથી એમ લેવું છે. સ્વરૂપ માત્ર અનુભવતા એ જુઠ્ઠા છે એટલે ઉપર કહી દીધું કે એ બધા જુઠ્ઠા થતા એટલે કે એ બધા જુઠ્ઠા લાગતા જે કઈ વસ્તુનો સ્વાદ એ અનુભવ છે આમ લેવું. આ ઉપલક્ષણ છે અનુભવ નું બહુ વિશિષ્ટ શૈલી છે. ગુરુજી તો મસ્તી ચડતી હતી અનુષ્ટિકા ઉપરના પ્રવચનો બહુ મસ્તી ફેલાવેલા છે. આમ તો જેમ સમયસાર ઉપરના પ્રવચનો પ્રસિદ્ધ થયા એમ કળષ્ટિકા ઉપરના પ્રવચનો પ્રસિદ્ધ કરવા પ્રકાશન કરવા જેવું એટલા એટલા સારા પ્રવચનો આવ્યા છે. મુમુક્ષુને ખાસ કરીને સ્વાનુભવના વિધિ માટે બહુ ઉપયોગી વિષય છે કળષ્ટિકાના પ્રવચનો. આપણે તો પ્રત્યક્ષ સાંભળ્યા છે એટલે ખ્યાલમાં છે અને એટલો બધો વિષય આવ્યો છે કળષ્ટિકાનો પ્રવચનો કરતા ગુરુદેવના પ્રવચનો કે કેવી રીતે આત્મા આત્માને સાધે છે. અહીંયા તો લખવું છે એટલે છોડી દેવું પડે છે કે જેવી રીતે પ્રતીતિકરણ આવે તેવી રીતે વસ્તુને સાધવામાં આવે. શું કહીએ લખાણમાં શું કહીએ લખીએ કેવી રીતે એને જેવી રીતે પ્રતીતિ થાય એવી રીતે વસ્તુ સાધે. હવે આના આના ઉનાળામાં જવું પડે એનું વાંચ્ય શું છે એ વાંચ્યના ગ્રહણ કરવાના ઉનાળામાં જવું તો કઈક વસ્તુ હાથમાં આવે મિત્ર વાંચી જાય. એકસો 77 માં કહે છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એવા ગુણગુણીના ભેદનો વિકલ્પ આત્માનો અનુભવ કરવા જતા વચ્ચે આવશે ખરો. પૂર્વ ભૂમિકામાં પહેલા આવશે ખરો પણ કોણ કઈને વ્યવહારે છે પણ તેનો આશ્રય શૂન્ય દર્શનમાં માણસ નથી કહેતા કે તમે આવ્યા તો ઠીક છે પણ આવ્યા માટે મારે આમ તમારે આધીન થવું પડે એમ જે સાચું છે એ સાચું કર્તવ્ય છે. તમે આવવા માટે થાય ન આવવા માટે ન થાય એમ નહીં એને આધીન નથી એમ. વિકલ્પ આવ્યો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવો વિકલ્પ આવ્યો તો કે વિકલ્પને આધીન સાધના છે કે નહીં. આવશે ખરો આવ્યો તો ભલે આવ્યો પણ એને આધીન મારી સાધના એમ લેવું છે. કેવું વિષય ખુલીને મૂકશે સમ્યક દ્રષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી અથવા વ્યવહારનું શરણ લઈને અટકે એવું કાર્ય કરતા નથી અટકવાનું કામ કરતા નથી. વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લેતા વિકલ્પમાં અટકવાનું થાય છે સમ્યક દ્રષ્ટિને એવું હોતું નથી એવું થતું નથી એમ કહેવું છે. એટલે સમ્યક દ્રષ્ટિ તો વ્યવહારરૂપ વિકલ્પનો શરણ જ લેતા નથી એનો આશ્રય કરતા નથી. હવે જુઓ એ સમ્યક દ્રષ્ટિ વિકલ્પનો આશ્રય છોડીને સમ્યક દ્રષ્ટિ થયા. જ્યારે વિકલ્પનો આશ્રય છોડ્યો ત્યારે વિકલ્પ પણ છૂટ્યો. પ્રથમ જ્યારે વિકલ્પનો આશ્રય છોડ્યો ત્યારે વિકલ્પ પણ છૂટ્યો અને એ સમય દ્રષ્ટિને વિકલ્પનો આશ્રય નથી, એની સાબિતી એ છે કે એ વખતે વિકલ્પની ઉપસ્થિતિ નથી. જેની ઉપસ્થિતિ નથી એનો આશ્રય કેવી રીતે લે? ત્યારે સમ્યક દ્રષ્ટિને એક વખત વિકલ્પનો આશ્રય છૂટ્યો ત્યારે વિકલ્પ પણ છૂટ્યો, નહીં વિકલ્પની ઉત્પત્તિ થઈ ક્ષણ માત્રમાં. વિકલ્પની ઉત્પત્તિ થઈ પણ ત્યારે વિકલ્પનો આશ્રય ન થયો. આ ફેર પડ્યો, પહેલા ને પછીના વિકલ્પમાં આ ફેર છે. પહેલા પણ નહીં વિકલ્પ હોય, પછી પણ નહીં વિકલ્પ હોય, હોઈ શકે. શું? પણ પહેલા એનો આશ્રય હતો ને પછી એનો આશ્રય નથી, આટલો ફેર છે. વિકલ્પ તો વિકલ્પના કાળે છે, વિકલ્પના સ્થાને છે. એકમાં આશ્રય છે, એકમાં આશ્રય છૂટી ગયો છે, ભીન પડી ગયો. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ એને વ્યવહારમાં વિકલ્પ હોય ખરો, તો પણ એનું શરણ લઈને તેમાં તન્મયતા થઈને તેમાં એકત્વ કરીને તે અટકતા નથી. પરંતુ તેને છોડવા જેવું સમજીને અંતરમાં શુદ્ધાત્માને તે વિકલ્પથી જુદો અનુભવે છે. વિકલ્પના કાળે પણ તે વિકલ્પ છોડવા જેવો છે, આશ્રય કરવા જેવો તો નથી. પણ વગર આશ્રય હોય તો સારું કે નહીં, એ પણ પ્રશ્ન નથી. વિકલ્પ એને બીજા વિકલ્પ કરતા તો આ વિકલ્પ સારો કે નહીં, એ પ્રશ્ન નથી. વિકલ્પ કોઈ સારો છે એ પ્રશ્ન છે, એને છોડવા જેવો સમજીને. કેમ કે આ વિકલ્પ સારો છે એમ નહીં તો એને છોડવા જેવો રહેતો નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે. અંતરમાં શુદ્ધાત્માને તે વિકલ્પથી જુદો અનુભવે છે. એ જ કાળે પણ વિકલ્પ આવે છે ત્યારે પણ એની પરિણતિ છે કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને વિકલ્પથી ભિન્ન અનુભવ ગોચર કરે છે, ત્યારે પણ અનુભવની પરિણતિ ચાલુ છે અને તે એને ભિન્ન અનુભવ કરે છે. ભિન્ન અનુભવ કરે છે એનો અર્થ કે એને તે હે જાણે છે તે કાળે, હે માને છે તે કાળે. આવો જે અનુભવ વિકલ્પથી ભિન્ન પોતાના રાગ રહી પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપનો અનુભવ, તે જ વિતરાગનો માર્ગ છે, તે જ વિતરાગ પૂર્ણ થવાનો ઉપાય છે, તે જ સાધન છે, તે જ આરાધના છે. આ સિવાય બીજી કોઈ વાત નથી, સાધનને વિશે માર્ગને વિશે નથી. એટલે આમાં કોઈ બાહ્ય ક્રિયા, મનવચન કાયાની ક્રિયા, વિકલ્પની ક્રિયા કાંઈ ન રહ્યું. માર્ગને વિષયમાં એક અંતરમાં શુદ્ધાત્માને વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ સ્વરૂપે અનુભવવો એ એક જ માર્ગ છે. આવો અનુભવ તે એક જ વિતરાગનો માર્ગ છે. એ સિવાય વિતરાગનો માર્ગ ત્રણ કાળ અને ત્રણ લોકને વિશે બીજી રીતે નથી. વિષય બહુ ચોખ્ખો કર્યો છે. સમ્યક દ્રષ્ટિ પૂજા કરે છે, સમ્યક દ્રષ્ટિ ભક્તિ કરે છે, સમ્યક દ્રષ્ટિ સ્વાધ્યાય કરે છે, ખાય છે, પીએ છે, બોલે છે, હાલે છે, ચાલે છે. ગ્રસ્ત હોય તો વેપાર ધંધો ને ગ્રસ્તને યોગ્ય બધી પ્રક્રિયાઓ હોય છે. રાજા હોય તો રાજાને યોગ્ય હોય, નારકી હોય તો નારકીને યોગ્ય હોય, તિરીચ હોય તો તિરીચને યોગ્ય હોય, દેવ મોટો હોય તો દેવને યોગ્ય હોય. ચારે ગતિમાં પૂર્વકર્મના ઉદય અનુસાર બધા સંયોગોને ક્રિયા જોવામાં આવે. તો કે એ બધાને ત્યાગવા જેવું સમજીને અંતરમાં પોતાને વિકલ્પથી ભિન્ન, ઉદયમાન વિકલ્પથી ભિન્ન શુદ્ધ વિતરાગ સ્વરૂપે, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે અનુભવે છે. અનુભવે છે ત્યારે એના અનુભવમાં એમ વાત છે, એનો વિસ્તાર કરીએ તો અનુભવ તો નિર્વિકલ્પ છે, પણ વિકલ્પથી એનો વિસ્તાર કરીએ કે અહો હું તો પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે જ છું, અનાદિથી પરિપૂર્ણ વિતરાગની મૂર્તિ જ છું, જીનબિંબ છું, હું પોતે જીનેન્દ્ર સ્વરૂપે છું, અનાદિથી છું, અત્યારે એમ જ રહું છું. આ વિકલ્પ ઉઠે છે ત્યારે હું પણ મારા સ્વરૂપનો ત્યાગ કરતો નથી, મારા સ્વરૂપે રહું છું અને મારા સ્વરૂપે સદાય રહીશ. બસ આવો મારો અનુભવ, એ જ મારો માર્ગ છે, એ જ મારી સાધના છે, એ જ મારો ઉપાય છે. બીજો કોઈ મારે સાધના અને માર્ગમાં બીજી કોઈ વાત રહેતી નથી. એ રીતે પોતાને અનુભવે છે તે માર્ગ છે, મોક્ષ મહેલ એટલે પૂર્ણ વિતરાગ દશા માટે આત્મામાં સમ્યક દર્શન રૂપી શિલાન્યાસ કરવાની આ વાત છે. પ્રથમમાં પ્રથમ સર્વ પ્રકારના વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ ભાવે અનુભવ થાય ત્યારે સમ્યક દર્શન થાય તે પરિપૂર્ણ મોક્ષ મહેલનું શિલાન્યાસ કર્યું. શિલાન્યાસ કરે છે ને, મંદિરનું શિલાન્યાસ કરો, પહેલી શિલા સ્થાપે એને શિલાન્યાસ કહેવામાં આવે છે. આ સમ્યક દર્શન છે એ મોક્ષ મહેલનું શિલાન્યાસ છે. વજ્રનો પાયો નાખ્યો, કેવો વજ્ર તો અધૂરી રૂપમાં પડે છે, એ તો બધા પરમાણુ ક્યારેક કાળે કરીને ફરે, સમ્યક દર્શન નો પાયો ક્યારેય ફરતો એવો. જેવી વસ્તુ અનાદિ અનંત અવિચલિત છે તો એની શ્રદ્ધા એ રૂપ જે પાયો એ અવિચલિત વસ્તુ છે, એમાં કોઈ પછી ચલાયમાન પણ થતું નથી, એવું આ સમ્યક દર્શન રૂપી શિલાન્યાસ છે. સમયસારમાં શ્રી કુંકુંદાચાર્ય દેવે જૈન ધર્મનું રહસ્ય બતાવતા કહ્યું છે ને, આ શિલાન્યાસ નાખવા શિલાન્યાસની વાત કુંકુંદાચાર્ય દેવે સમયસારની 11મી ગાથામાં આ વાત કરી છે. 11મી ગાથા એ જૈન દર્શનનો પ્રાણ છે. ગુરુદેવ શું કહેતા કે આ સમયસારની 11મી ગાથા જૈન દર્શનનો પ્રાણ છે, પ્રાણથી જીવન જીવાય છે. આ ગાથાને સંજીવની ગાથા નામ આપ્યું છે, સંજીવની છે આ, કેમ કે પ્રથમ આશ્રય કરવાની વાત અહીંયા છે. સર્વ નયોને અભૂતાર્થ વ્યવહાર નહીં, ભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં, ભૂતાર્થ છે શુદ્ધ નહીં એટલે અહીંયા વિકલ્પ નહીં, સિદ્ધ અનુભવને અહીંયા શુદ્ધ નહીં એવું નામ આપ્યું છે. શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ એને અહીંયા શુદ્ધ નહીં કહેવામાં આવ્યો છે. વ્યવહાર અને અભૂતાર્થ દર્શિત, દર્શિત એટલે કેવળી ભગવાને દર્શાવેલી વાત છે, દર્શિત એટલે દર્શાવેલી, કેવળી ભગવાને વ્યવહાર નહીને અભૂતાર્થ દર્શાવ્યો છે, શુદ્ધ નહીને ભૂતાર્થ દર્શાવ્યો છે. અને ભૂતાર્થને આશ્રિત જીવ જે ભૂતાર્થનો આશ્રય કરે એવા જીવને ભૂતાર્થ એટલે સ્વભાવ, ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરે એવો જીવ ચોક્કસપણે નિયમબદ્ધપણે સુદૃષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ હોય છે. આ પોતાના પરમાત્મ સ્વરૂપનો આશ્રય કરનાર જીવ સમ્યક દ્રષ્ટિ હોય છે, સમ્યક દર્શનમાં જ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો આશ્રય થાય છે, એ સિવાય શુદ્ધાત્મ સ્વરૂપનો આશ્રય નથી અને સમ્યક દર્શન નથી. શુદ્ધાત્મ સ્વરૂપનો આશ્રય કહો કે સમ્યક દર્શન કહો, બે એક વાત છે. હમણાં એક પ્રશ્ન કરતા કાલથી બેન સમક્ષ દિલ્હી વાત કુમારજીને જ્ઞાન ચર્ચા કરી, આત્મા પહેલા લક્ષમાં આવે છે અને જ્ઞાન સાધન છે એમ લાગે છે, ગીરની તો જ્ઞાન કરે છે ત્યારે એમ કહ્યું કે પણ આશ્રય દ્રષ્ટિ વગર નથી. શું કહ્યું?
આશ્રય દ્રષ્ટિ
બહુ વિચારવા જેવો વિષય હતો કે આશ્રય દ્રષ્ટિ વગર નથી. લક્ષ્મણ આવ્યો એટલે આશ્રય નથી થયો હજી, આશ્રય થાય ત્યારે એને સમ્યક દર્શન થયું, ત્યારે એ સમ્યક દ્રષ્ટિ થયો ત્યારે એને પાયો નાખ્યો,
બરોબર
એમ કે છે. પહેલા એને યોગ્ય નિર્ણય આદિ હોય છે પણ એ પક્ષ કરવાનો વિષય નથી, કારણ તાત્કાલિક ભૂમિકાનું જ્ઞાન કરી લે, સમજણ કરી લે, તારી ભૂમિકામાં ભૂલ હોય તો જાણી લે, ફેરફાર હોય તો સમજી લે, એટલી વાત છે, પક્ષ કરવાનો વિષય નથી. સમ્યક દર્શન ક્યાં છે? જાણ્યું સમજો લક્ષ્મણ આવ્યું પણ સમ્યક દર્શન ક્યાં છે? આશ્રય કેમ નથી? જો તને તારા લક્ષ્મણ એમ આવ્યું કે આ મારું સ્વરૂપ છે તો આશ્રય કેમ નથી? આ સવાલ છે. એનો આશ્રય હોવો, એટલે કેટલા ધર્માત્માઓ તો ભૂમિકાના ઋષિને અડતા નથી અને જુદો પાડતા નથી, ખ્યાલ હોય તો. અને કેટલાકને પોતાની એવી પરિસ્થિતિ હોય છે કે લક્ષમાં આવે અને આશરે વચ્ચે કાળ હોતો નથી લાંબો. જેવો લક્ષમાં આવે અને સીધું જોર એટલું આવે છે કે આશરે કરીને સમાન દર્શન લઈ લે છે, વચ્ચે કોઈ વૈચારિક લાંબી ભૂમિકા ચાલતી નથી. વેદના બહુ અલ્પકાળની અંદર એટલું જોર ઉપડે છે કે આશરે કરે છે. ત્યારે કોઈ એમ કે પણ પેલા આમ તો અમારે, પેલા આમ તો અમારે હોય ને, કે આમ તો અમારે હોય, વાત ખોટી પડી ગઈ. તારી સમજણ સાચી હોવા છતાં, ભૂમિકાની સમજણ સાચી હોવા છતાં તારા માટે ખોટી છે, તારી સાધક નથી માટે ખોટી છે. તો એની એ ભૂમિકા ઉડાવીને વાત કરવી પડે છે. આ તો આટલું કહ્યું, વિકલ્પ પ્રથમ અવસ્થામાં હોય છે તે ભલો છે એટલી વાત કરી, પ્રત્યક્ષમાં એટલી વાત ન કરે. ભલો ભલો કઈ નહીં, આશ્રય કર, આશ્રય રાગ નો આશ્રય વિકલ્પ નો શું વાત છે? તું એમ કહેશ કે મારો આત્મા પરિપૂર્ણ શુદ્ધ પુત્રા પૂર્ણ જીન બિંબ છે અને આશ્રય રાગ નો આ શું વાત છે?
વિરોધ
થવાનો બિલકુલ ખોટી વાત છે. તું એમ કહેશ કે હું મોટો સમર્થ છું, શ્રીમંત છું અને ભીખ માંગુ, હરવાર ભીખ માંગે છે, શું વાત છે? રાજા હોય અને ભીખ માગે એ રાજા છે, ભૂલો હોય તો ગરીબ, સીધી વાત છે. નિશ્ચયમાં સંબંધી બધા ઝઘડા ઉકલી જાય, વિદ્વાનો અને સંપ્રદાયના દ્રષ્ટિવાળાઓ તકરાર કરે છે કે બધા ઝઘડા ઉકલી જાય અને આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, એવા ભાવો આ ગાથામાં ભર્યા છે. આ 11મી ગાથા ઉપર ગુરુદેવશ્રીના બહુ રહસ્ય ભરપૂર પ્રવચનો થયા છે. મારી વાણીમાં આ ગાથા ઉપરના પ્રવચનોમાં ઘણું અધ્યાત્મનું રહસ્ય બહાર આવેલું છે અને આ ગાથાનો જે કહેવા ધારેલો ભાવ છે, સમજે વિવિક્ષિત ભાવ જેને કહેવામાં આવે, કહેવા ધારેલો એટલે વિવિક્ષિત ભાવ, આચાર્યદેવનો જે કહેવા ધારેલો ભાવ છે એ સમજે એનો છૂટકો થઈ જાય એ વાત છે. એવા ભાવો આ ગાથાની અંદર ભરેલા છે એમ પોતે કહે છે. અને પોતે પણ જેમ કુંકુંદાચાર્યની ટીકા, અમૃતચંદ્રાચાર્ય આ ગાથાની ટીકા જેમ કુંકુંદાચાર્યના હૃદયમાં બેસીને કરી છે, એમ એ ટીકા અને ગાથા ઉપરના પ્રવચનો ગુરુદેવે એ બંને આચાર્યોના હૃદયમાં બેસીને કર્યું હોય એવી રીતે ખેંચીને ભાવો પ્રસિદ્ધ કરેલા છે આ ગાથા ઉપરના પ્રવચનોમાં. એવી ઘણી વાતો આવી છે એટલે એ ગાથા માટે અખું કહી દીધું કે બધા ઝઘડા તારા શાંત, કોઈ ઝઘડો તારે ઊભો ન રહે એવી વાત છે. તો એ ભૂતાર્થનો આશ્રય કરતા સમયે દર્શન છે, એ ભૂતાર્થનો વિકલ્પ ઉઠે એનો આશ્રય કરતા પણ સમ્યક દર્શન નથી. તો બીજી બીજા પરિણામની પૂજા ભક્તિને બીજા વ્યવહારના પરિણામનો તો પ્રશ્ન જ ઉપસ્થિત કરવાનો રહેતો નથી, પરદ્રવ્ય સંબંધિત છે એટલા માટે. પણ એ વિષય ચાલ્યો છે, બહુ જોરથી વાત આવી છે. દ્રષ્ટિનું પરિણમન કેવું હોય, દ્રષ્ટિ કેવી હોય એટલે દ્રષ્ટિનું પરિણમન કેવું હોય, એ દ્રષ્ટિનો વિષયભૂત અનિર્વચનીય વસ્તુ પદાર્થ કેવો છે અને પદાર્થ અને પદાર્થના દ્રષ્ટિમાનની શું વિશિષ્ટતા છે, એ બધી વાત આ એક ગાથાની અંદર તારે પડખેથી ઘણી આવેલી છે.